મોહિબાને અહેલે બેત સલામુન અલેકુમ. આપણામાંથી કોઈક જ એવો હશે કે જેને ઈરાનમાં આપણા આઠમા ઇમામ અલી રઝા અલે સલામની ઝિયારત નહીં કરી હોય. છેલ્લા 200 થી 250 વર્ષમાં સૌથી વધુ ઝિયારત કોઈ ઇમામની થઈ હોય તો તે આપણા આઠમા ઇમામે રઝા અલે સલામ છે. અને કેમ ના હોય, કેમ કે ખુદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલેહી વસલ્લમ ફરમાવે છે કે અનકરીબ મારો એક જિસમનો ટુકડો ખુરાસાનમાં દફન થશે અને જે કોઈ મુશ્કેલીમાં હોય અને તેની ઝિયારત કરે તો અલ્લાહ તેની મુશ્કેલ દૂર કરશે, તેના ગુના માફ કરશે અને અલ્લાહ તઆલા તેમના પર જન્નત વાજિબ ફરમાવશે અને આતિશે જહન્નમ તેમના શરીર પરથી હરામ કરશે. અને ખુદ ઇમામે રઝા પણ ફરમાવે છે કે જે કોઈ મારી ઝિયારત કરશે, ઝિયારત માટે આવશે તો આખેરતમાં 3 જગ્યાએ તેની મદદ માટે તેઓ આવશે. એ જ્યારે આમાલનામું હાથમાં આપવામાં આવશે, બીજું પુલે સેરાત પર અને ત્રીજું જ્યારે આમાલનામું ત્રાજવામાં તોડવામાં આવશે ત્યારે. આમ ઇમામની ઝિયારતનો ખૂબ જ સવાબ છે. આપણા આઠમા ઇમામ તેમના જમાનાના અફઝલે કાયનાત હતા. તેમની હરેક વાત હિકમતથી ભરેલી અને હરેક અમલ દુરુસ્ત હતો, એટલે કે ભૂલચૂક વગરનો હતો. હિકમતના ભંડાર હતા. ઇબ્રાહીમ બિન અબ્બાસનું કહેવું છે કે મેં તેમનાથી મોટા કોઈ આલિમ જોયા નથી. તેમને ત્રિકાળનું એટલે કે પ્રેઝન્સ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેયનું ઇલ્મ આપને આપના બાપદાદા તરફથી વારસામાં મળ્યું હતું. જે માણસ જે ભાષામાં વાત કરે અથવા તો જે ભાષામાં સવાલ કરે તેનો જવાબ તેને તેની જ ભાષામાં આપ આપતા હતા. આપની આદત અને આપના અખલાક ઊંચા દરજાના હતા. હઝરત ઇબ્રાહીમ બિન અબ્બાસ ફરમાવે છે કે ઇમામ અલી રઝા ક્યારે પણ કોઈની સાથે વાતચીતમાં સખ્તી કરતા નહીં અને કોઈ પણની વાત અધવચ્ચેથી કાપી નાખતા નહીં. મહેફિલમાં ક્યારે પગ લાંબા કરીને બેસતા નહીં કે ક્યારે તકિયા લગાવીને પણ બેસતા નહીં. નોકર ચાકર સાથે હલકા શબ્દોમાં વાત કરતા નહીં. સાદગી અને નમ્રતાની એ હાલત હતી કે દરબાન અને ગાડી હાંકનાર સાથે પણ તેઓ એક જ દસ્તરખાન પર ખાવાનું ખાતા હતા. અને તેનો તાકીદનો હુકમ હતો કે તેને યાસીર નામનો એક ખાદિમ કહે છે કે એનો તાકીદનો હુકમ હતો કે જ્યારે હું આવું અને કોઈ ખાદિમ જમતો હોય તો તેને ઊભું ન થવું. ક્યારે તેઓ જોરથી હસતા નહીં. ઓછું સૂતા અને દિવસમાં રોજા રાખતા હતા અને પુષ્કળ ખેરાત કરતા હતા. એક વખત 9મી ઝિલહજના આખું ઘર તેને રાહે ખુદામાં લૂંટાયું તો મામૂનનો વઝીર ફઝલ બિન સુલેહ કહ્યું કે તમે તો બહુ મોટું નુકસાનીનું કામ કર્યું. ત્યારે કહે છે, નુકસાની તો ત્યારે થાય કે જ્યારે હાથમાંથી ચાલ્યું જાય. મેં તો અલ્લાહના ખજાનામાં જમા કરાવ્યું છે. આપને રિઝા લકબથી પણ ઓળખવામાં આવે છે. આ લકબ આપને અલ્લાહ તરફથી મળ્યો હતો. અલ્લાહ તેમજ લોકો તેમનાથી રાજી હતા. અરે દોસ્ત પણ દુશ્મન પણ તેનાથી રાજી હતા, એટલે આ લકબ રિઝા આપણને મળ્યો હતો. તે ઉપરાંત ફાઝિલ સાબિરથી પણ આપણને ઓળખવામાં આવે છે. એક લકબથી આપણે બહુ જ ઓછું જાણીએ છીએ, તે આપનો લકબ રઉફ છે. રઉફ રહેમતમાંથી આવે છે. આ સિફત અલ્લાહની છે. એટલે જ તે જ્યારે આપણે આપ રહેમતના દરિયા હતા એટલે જ તે જ્યારે આપણે ઈરાનમાં ઇમામના હરમમાં જશું તો આપણને એક જાતનું સુકૂન અને શાંતિ મળશે, જાણે કે આપણે રહેમતના દરિયામાં આવી ગયા એવું લાગશે. જ્યારે પણ ઇમામ રજાની વાત થાય છે તો તેનો જાનશીનનો એટલે કે વલી અહદનો વાક્યો આપણી સામે આવે છે. આપણને સવાલ થાય છે કે શા માટે મામુને ઇમામને વલી અહદનો ઓહદો આપ્યો અને શા માટે ઇમામે આ હોદ્દાને સ્વીકાર્યો? તે એક બહુ મોટો પ્રશ્ન છે. મામુન રશીદ અહલે બેતનો કટ્ટો દુશ્મન હતો. તે ઉપર ઉપરથી એવો દેખાવ કરતો હતો કે પોતે અહલે બેતનો દોસ્ત છે, અહલે બેતનો ચાહવાવાળો છે, એટલે હદ સુધી કે સુન્ની આલિમોને પોતાના દરબારમાં બોલાવી અને ઇમામ અલી ખિલાફત બિલા ફસલ હતી તે અને એટલે કે રસૂલે ખુદા પછી તરત જ ઇમામ અલી ખલીફા છે તેવું સાબિત કરતો હતો. તેના મનમાં બીજું કંઈ હતું અને જબાન પર બીજું કંઈ હતું. બીજું, તે વખતે દુનિયામાં બે પોલિટિકલ કોમ હતી, પાર્ટી હતી, એક અરબો અને બીજા ખુરાસાની અઝમ. મામુન પોતાના સગા ભાઈ અમીનને કતલ કરીને ગાદી પર આવ્યો હતો. અમીનની માં જુબેદા ખાતુન અરબ હતી, એટલે અરબો તો મામુનથી નારાજ હતા જ. અને પછી સાતમા ઇમામને કેદી બનાવી અને તેમને શહીદ કર્યા, એટલે અહલે બેતના ચાહવાવાળા પણ તેનાથી નારાજ હતા. એટલે પોતાની ગાદી બચાવવા અને ખુરાસાનીઓના પોતાના દિલ જીતવા માટે તેને ઇમામ રઝાને પોતાને ઇમામ રઝાને આ વલી અહદનો હોદ્દો આપ્યો અને દેખાડ્યું કે જુઓ કેટલો હું સારો છું. અને પાછું ઇમામને હોદ્દો આપ્યો અને જો અને તેને કહ્યું હતું, ધમકીએ પણ આપી હતી કે જો તમે વલી અહદનો હોદ્દો નહીં સ્વીકારો તો તમને કતલ કરવામાં આવશે. શહાદત તો નક્કી જ હતી, હોદ્દો સ્વીકારે કે ન સ્વીકારે તો પણ. અને શહાદત તો ઇમામોની વિરાસત હતી, ઇમામો માટે ફખર હતો. તો પણ ઇમામ બેમકસદની શહાદત ઇમામને મંજૂર ન હતી. એટલે વલી અહદનો હોદ્દો સ્વીકારી અને થોડો ટાઈમ મળશે, થોડી જિંદગી મળશે, તેમાં ઇસ્લામનો ફેલાવો કરી શકાશે, તે મકસદથી ઇમામે આ હોદ્દો સ્વીકાર્યો હતો. ઇમામ જ્યારે વલી અહદનો હોદ્દો સ્વીકાર્યો તો લોકોની આવજાવ દરબારમાં રહેતી, તેથી તે ઝિક્રે હુસૈન આશુરાના બનાવથી લોકોને વાકેફ કરતા હતા. બીજી સૌથી મોટી દૂરઅંદેશી એ હતી કે મામુનના કેદખાનામાં એક મોટી સંખ્યામાં સાદાત કેદ હતા. તેને છોડાવી અને દુનિયાના ખૂણે ખૂણે ઇમામે મોકલાવ્યા હતા. આજે ઇન્ડિયામાં, પાકિસ્તાનમાં, યમન, બેરનમાં જે રિજવી અને મુસવ્વી જે સાદાતો છે તે આ ઇમામ રજાના છોડાવેલા સાદાતો છે. આથી ઝિક્રે હુસૈન દુનિયાના ખૂણે ખૂણે ફેલાયો. આપે વલી અહદનો હોદ્દો સ્વીકારી પણ દરબારના કામમાં ક્યારે પણ દખલ કરી નહીં, જેથી કાલે ઉઠીને કોઈ કહી શકે નહીં કે દુનિયાની લાલચમાં આપે આ હોદ્દો સ્વીકાર્યો હતો. વલી અહદના જશનમાં મામુને ઇમામના નામના સિક્કા છપાવ્યા, જે આજે પણ આપણે સફરમાં, ઝિયારતમાં ઇમામ જામીન તરીકે ઇમામના આ સિક્કા આપણે સાથે રાખીએ છીએ. જ્યારે આપણે મસ્જિદમાં ઇમામની ઝિયારત કરવા જઈએ છીએ તો આપણે નિશાપુર જરૂર જઈએ છીએ, ત્યાં ઇમામના કદમગાહ છે. કહેવાય છે કે જ્યારે ઇમામ મદીનાથી મસ્જિદ જવા નીકળે છે તો રસ્તામાં નિશાપુર રોકાય છે. તે વખતે ત્યાંના લોકોએ કહ્યું કે અહીંના લોકો આતિશપરસ છે અને લોકો પથ્થર ઉપર આગ સળગાવે છે અને પછી તેને સજદો કરે છે. ત્યારે આપણા આઠમા ઇમામે તે પથ્થર ઉપર કદમ રાખે છે, પથ્થર નરમ બને છે અને ઇમામના કદમના નિશાન તેના ઉપર આવી જાય છે. અને જે પથ્થર પર ઇન્સાનના પગના નિશાન હોય તે ખુદા કેવી રીતે હોઈ શકે? જ્યારે જોહરની નમાઝનો ટાઈમ થાય છે તો ઇમામ વઝુ માટે પાણી તલબ કરે છે, તો કહે છે કે અહીંયા તો પાણી નથી, દૂર દૂર જવું પડશે. ત્યારે ઇમામ પગના ઇશારો કરે છે તો એક ચશ્મો જારી થાય છે, જે આજ સુધી પણ ચશ્મો જારી છે, અને તેમાંથી ઠંડુ પાણી મળે છે અને તેમાં શફા પણ છે. અલ્લાહ આપણને બધાને ઇમામની ઝિયારત નસીબ કરે. આપણે દુઆ કરીએ કે યા ઇમામ, ભલે અમે તમારાથી દૂર છીએ પણ અમારા દિલ અમારી નજરમાં તો તમારો હરમ સામે જ છે, તમારી યાદ અમને અમારી સાથે છે, અમે અકીદતના થોડા ફૂલ લઈને તમારી ખિદમતમાં આવ્યા છીએ, તે તમે જરૂર કબૂલ કરશો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.